કે આખરે 2 વર્ષના હાયાટસ પછી હું નિઝિલ શાહ 2023નું સર્વૈવ લઈને આવ્યો છું. લાસ્ટ યર મારે 2022નું સર્વૈવ કરવું હતું, કે ટેકનોલોજીની ખાસ કરીને આસપાસના ઇન્ટરનેટની દુનિયામાં શું ફરક આવ્યો, પણ હું સમય ચૂકી ગયો અને પછી એ સર્વૈવનો એપિસોડ કરવાનો કંઈ ખાસ મતલબ નહોતો રહેતો, એટલે લાસ્ટ યર સર્વૈવ નહોતું કર્યું. પણ આ વખતે તો મેં નક્કી કર્યું હતું કે સર્વૈવ ગમે તેમ કરીને કરવું જ છે. તો આપણી આજુબાજુની દુનિયામાં શું ફેરફારો આવી રહ્યા છે, લાસ્ટ યરની ઇમ્પેક્ટમાંથી ઘણી વસ્તુઓ આગળ કેરી ઓન થઈ છે, તો ઘણી નવી વસ્તુઓ પણ આગળ વધી રહી છે અથવા એનું માર્કેટ બની રહ્યું છે અથવા ફેરફારો દેખાવા માંડ્યા છે. ગયા વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર મોટા બ્રેક થ્રુ મળ્યા, ખાસ કરીને DALL-E 2 જ્યારે રિલીઝ થયું એ પછી જનરેટિવ AIની દુનિયામાં બહુ બધા ફેરફારો અને બહુ ઝડપથી ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. અને હવે ધીરે ધીરે બધા એ એક્સપેરિમેન્ટલ અથવા ડેવલપમેન્ટલ જે ટૂલ્સ હતા એ બધા હવે અલગ અલગ વસ્તુઓની અંદર ઇમ્પ્લિમેન્ટેશનમાં દેખાય છે. તો એ જનરેટિવ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી કે જે જાતે કોઈ નવી વસ્તુઓ જનરેટ કરે, ક્રિએટ કરે, એનો ઉપયોગ વધી રહ્યો છે અને વધારે વધારે જગ્યાએ દેખાય છે. કોરામાં એક ક્વેશ્ચનના આન્સર આપે છે, બિંગની અંદર ચેટ, ગૂગલની અંદર ચેટથી તમે જે સર્ચ કરી શકો, બંનેમાં ઇમેજ જનરેટ કરવા માટે DALL-E સિવાય બીજા બહુ બધા મિડ જર્ની ને બધા કેટલા બધા ઇમેજ ક્રિએશન એન્જિન્સ અવેલેબલ છે, કે અને ખાલી ક્રિએશન એ છે, બહુ બધી જગ્યાનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે. ફોટોશોપની અંદર AI આવી ગઈ છે કે જેનો ઉપયોગ કરીને ફોટોશોપિંગની અંદર ઘણી બધી હેલ્પ થઈ શકે. કહેવાય કે ક્રિએટિવ ફિલ્ડની અંદર હવે ઘણી બધી મર્યાદાઓ જતી રહી છે, અથવા જે લોકો એટલા આર્ટિસ્ટિકલી કેપેબલ નથી એ લોકોએ હવે બેઝિકમાં ઘણું બધું આર્ટ ને બધું જનરેટ કરતા થઈ ગયા છે. ટેક્સ્ટ જનરેશનમાં એવું જ છે, જે બલ્ક ફિલ્ડ ટેક્સ્ટ હોય અથવા જે ઘણી બધી વેબસાઇટ ને બધા ઉપર જે કન્ટેન્ટ રાઇટિંગ છે એ બધું હવે AIથી થવા માંડ્યું છે. તો હવે એ જનરેટિવ AIની શરૂઆત તો હતી, પણ હવે એની ઇમ્પેક્ટ બી દેખાવાની ચાલુ થઈ ગઈ છે. એ સિમ્પલ એસે લખવા અથવા સિમ્પલ સ્ક્રિપ્ટ લખવા માટે હવે કોઈ ખાસ એવા રાઇટરોની ઘણા વખત તો જરૂર રહેતી નથી, બેઝિક ફોર્મમાં તો રેડી થઈ જાય, પછી તમે એમાં ઉપયોગ એડિટ કર્યો એટલે ઇમ્પ્રૂવ થઈ શકે એવું હવે જરૂર હવે ચાલુ જરૂરથી થતું દેખાય જ છે ઘણી બધી જગ્યાએ. બીજું ઇમ્પેક્ટમાં એ જોઈ કે શોર્ટ ફોર્મ વિડીયો હવે બહુ સક્સેસફુલ થઈ ગયા છે અને બધી જ જગ્યાએ યુબિક્વિટસલી દેખાવા માંડ્યા છે. બેઝિકલી હું એને કહું TikTokનું બધું સ્વરૂપ બધે હવે સ્પ્રેડ થઈ ચૂક્યું છે, પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ હોય કે યુટ્યુબમાં શોર્ટ્સ હોય. આમ તો સ્પેસિફિકલી મારે આ શોર્ટ ફોર્મ વિડીયો ઉપર એક આખો અલગ એપિસોડ કરવાની ઈચ્છા હતી, એનું ઓરિજિનથી એનું ડેવલપમેન્ટ ઉપર આખું ડિસ્કસ કરી શકાય એવો ટોપિક છે, પણ હવે હું બહુ પોડકાસ્ટમાં એક્ટિવ નથી એટલે એના પર સ્પેસિફિક વિડીયો નથી બનાવ્યો, પણ બધે દેખાય છે. હું એને બેઝિકલી એવી રીતે જોઉં છું કે જેમ પહેલાં વોટ્સઅપમાં ટેક્સ્ટ જોક્સ હતા અથવા ટેક્સ્ટ મેસેજીસ હતા, એવી રીતે વિડીયો જોક્સ અથવા વિડીયો મેસેજીસ જેવું છે. એમ લોંગ ફોર્મ વિડીયોથી એનું આખું ફોર્મેટને અલગ છે, પણ જેવું તમે એક જોક જુઓ હસો કરો અને ભૂલી જાઓ ટેક્સ્ટમાં, વોટ્સઅપમાં કે બીજી કોઈ જગ્યાએ કે ફેસબુક પર, એવી રીતે આ શોર્ટ વિડીયો તમે જુઓ હસો અને ભૂલી જાઓ એવા ટાઈપનું છે. લોંગ મેમરી નથી, બટ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ એન્ટરટેઇનમેન્ટ, અને શોર્ટ ફોર્મ છે એટલે એનું કન્ઝમ્પશન ઘણું વધારે છે. ક્રિએટિવિટી બી લોકોની એમાં દેખાય છે, જે રીતે જોક્સને એમાં હતું એવું, બટ ઇટ ઇઝ હિયર ટુ સ્ટે. એમ અલગ અલગ બધા જ વેબ ફોર્મ્સ જે બી એટલે જે બી વેબસાઇટ્સ છે કે અલગ એપ્સ છે બધાની અંદર હવે દેખાય છે, સો એનો સ્પ્રેડ દેખાય છે આ છેલ્લા થોડા વર્ષોમાં, પર્ટિક્યુલર 2020 પછી આ હવે એસ્ટાબ્લિશ ફોર્મ છે. OTT માર્કેટનું કોન્સોલિડેશન અને સેચ્યુરેશન થતું દેખાય છે. હવે પહેલાં જેટલી બહુ બધી હવે એપ્સ દેખાતી નથી, એપ્સની સંખ્યા ઘટવા માંડી છે અથવા મર્જ થવા માંડી છે ઘણી બધી એપ્સ. નવા શોઝ હવે, પહેલાં એક્સપેરિમેન્ટલ શોઝ બહુ આવતા હતા, હવે એક્સપેરિમેન્ટલ શોઝની સંખ્યા ઘટી છે. એમ કે બધા ઓટીટી પ્લેટફોર્મ હવે આની પાછળ સ્પેન્ડિંગ ઘટાડી રહ્યા છે, બધાનું પહેલાં ગ્રોથ ઉપર ફોકસ હતું, મોનેટાઇઝેશન પર ફોકસ છે. સો જે એક્ઝિસ્ટિંગ ફ્રેન્ચાઇઝીસ છે કે જેની અંદર સક્સેસફુલ રહી છે, એની અંદર નવી સિઝન્સ આવી રહી છે, પણ નવા એક્સપેરિમેન્ટલ શોઝ હવે ઓછા થયા છે. કાં તો એસ્ટાબ્લિશ્ડ એક્ટરો ડિરેક્ટરો ને એ લોકોના શોઝ ને મૂવીઝ ને આનથી બધું આવી રહ્યું છે, પણ જે રોજ સવાર વાળાને એક નવું ઓટીટી પ્લેટફોર્મ ફૂટી નીકળે, નવા શોઝ ને એ બધું ફૂટી નીકળતું, તો હવે ઓછું થઈ ગયું છે. હવે સેચ્યુરેશન બી આવી ગયું છે, અથવા સ્ટેબિલાઇઝેશન આવી ગયું છે. હવે સ્ટુડિયોઝ પણ એટલો બધો ખર્ચો કરવા માંગતા નથી, ઓબ્વિયસ બહુ ઉપર છે એમણે ખર્ચ કર્યા પછી, હવે ફાઇનાન્સિસ બાબતે તો જોવાના તો છે જ, અને આવું જ કંઈક સ્ટાર્ટઅપ કલ્ચરમાંય જોવાઈ રહ્યું છે. બહુ બધી સ્ટાર્ટઅપો હવે ઘણા જે એટલીસ્ટ કોવિડના ટાઈમમાં જે સ્ટાર્ટઅપોનો જબર ગ્રોથ હતો, અથવા જેવું લાગે તો ઘણું બધું ઓનલાઈન થઈ જશે, એવું બન્યું નથી. એમ ઘણી બધી એવી ઓનલાઈન બિઝનેસ કે માર્કેટના જે આઈડિયાઝ હતા હવે ફેલ થતા દેખાય છે, અથવા ધે આર સ્ટ્રગલિંગ નાવ. ઘણા બધા ઓફલાઈન પ્લેટફોર્મ્સ હવે, અરે ઓનલાઈન પ્લેટફોર્મ્સ હવે ઓફલાઈન માર્કેટની અંદર ઘૂસવાના શરૂ થઈ ગયા છે, કેમ કે એમને એવું લાગ્યું છે કે એકલું ઓનલાઈન ડઝન્ટ વર્ક. જે રીતે એકદમ ફ્રીલી અને છૂટા હાથે વીસીનું ફંડિંગ આવતું હતું વેન્ચર કેપિટલ્સનું, કે ગ્રોથ પર વધારે ફોકસ, એમ કે ગ્રોથ થાય જેટલી સ્ટાર્ટઅપનો એ જ, એનું ફાઇનાન્શિયલી શું એનું નક્કી નહોતું, પણ હવે બધા એનું પણ જોવા માંડ્યા છે. જેમ ઓટીટી પ્લેટફોર્મની જેમ જે ફાઇનાન્સમાં બરાબર બધા પૈસા જનરેટ કરી આપે, એ જ સ્ટાર્ટઅપ્સ કામ નહીં, ખાલી દેવું કરે જાય તો ઇવેન્ચ્યુઅલી બસ્ટ જ થવાનું છે. એમાંથી ઘણી બધી સેકન્ડરી માર્કેટમાં એન્ટર થઈ, એટલે મૂળ લિસ્ટિંગ થઈને ધારે પેટીએમ નાયકા બધી, પણ ઇવેન્ચ્યુઅલી એમના બિઝનેસ તો એટલા સારા હતા જ નહીં, ખાલી એમના જે ફંડ્સ હતા એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓ લઈ આવીને એમને એન્ડ કેશ કરે એવું કહી શકાય, બાકી પછી પછી કંઈ ગ્રોથ કેવું દેખાયું નથી. બાયજુ જેવા સ્ટ્રગલ કરી રહ્યા છે હવે, એમ એમણે બી આકાશ લઈને ઓફલાઈન માર્કેટમાં એન્ટર, કે રિલાયન્સ કાર્ટ હોય કે બધા ઓફલાઈન માર્કેટમાં હવે આવવા માંડ્યા છે. એમ બીજું આજુબાજુની દુનિયામાં દેખાતો સૌથી મોટો ચેન્જ હોય તો એ છે ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો ગ્રોથ ઇન્ડિયામાં જબર છે. હવે યુબીઆઈ યુબીક્યુટસ થઈ ગયું છે, બધી જગ્યાએ તમને ક્યુઆર કોડ પેમેન્ટ માટેના દેખાય છે. લોકો ભણેલા ગમે તેટલા હોય, ફાઇનાન્શિયલ લિટરસી ગમે તેટલી હોય, પણ યુપીઆઈનો યુઝ બહુ ઇઝીલી કરી રહ્યા છે, અને ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ છે એટલે લોકોને કન્વીનિયન્ટ બી છે, અને કેશ કેરી કરવાની અથવા એટીએમમાંથી કેશ ઉપાડવા જવાની હવે જફા નથી રહેતી. તો એ ડિજિટાઇઝેશન દેખાય છે કે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર. પછી બહુ બધી એપ્સ છે કે જે શેર માર્કેટ્સ કે બધાની અંદર, અથવા આઈપીઓ માટેની કે એ બધાની અંદર, અથવા મ્યુચ્યુઅલ ફંડ્સની, એટલે મૂળ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર ટેકનોલોજીનો ઉપયોગ ને ઇમ્પ્લિમેન્ટેશન બહુ સારું છે. સેબીનું વલણ બી બાજુ થોડું પોઝિટિવ છે, એટલે લોકોનો ઉપયોગ ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં વધ્યો છે, લોકો ફિનટેકનો ગ્રોથ સારો છે, લોન્સ ને આ બધાની એપે બહુ વધી છે. આજ ડિજિટલ આ બાબતે સારું છે એવું કહી શકાય. જોઈએ અપકમિંગ ફ્યુચરમાં બિટકોઈન જેવું જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું CBDC આવે છે, બ્લોકચેઇન આધારિત, એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, ઈ રૂપી જેને કહે છે. જોઈએ યુપીઆઈ એને કોમ્પિટ કરે છે, આમ યુપીઆઈ કરતા અલગ છે અને બહુ સારું છે. એના પર બી કદાચ ફ્યુચરમાં એપિસોડ કરવાની મારી ઈચ્છા તો હતી કે બે વચ્ચે ડિફરન્સ કેવો છે અને કેવી રીતે CBDC કુડ બી અ બેટર થિંગ, પણ શક્ય બન શકે કેમ ખબર નથી. આઈ હોપ કે CBDC સફળ થાય. CBDC હજી સુધી કોઈ દેશમાં મોટા પાયે સફળ નથી થયું, પણ યુપીઆઈને જોઈને લાગે કે CBDC થઈ શકે. પણ એવું બી છે કે CBDCનો સૌથી મોટો કોમ્પિટિશન જ યુપીઆઈ છે, લોકો યુપીઆઈથી એટલા ટેવાયેલા છે તો CBDC એક્સેપ્ટ કરશે કેમ, એ બી સવાલ છે. જોઈએ, હજી તો પાયલટ ફેઝમાં છે, ફ્યુચરમાં કદાચ દેખાય ગ્રોથ થાય છે. બીજું એક બહુ કોમન વસ્તુ છે કે બ્લૂટૂથ આધારિત બધી વેરેબલ ટેકનોલોજીસ, વાયરલેસ ટેકનોલોજીસ ના જે વેરેબલ્સ છે એનો ઉપયોગ વધ્યો છે. હવે સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ બહુ કોમન છે, પ્રાઇઝમાં બી ઘટ્યા છે કે હવે એન્ટ્રી લેવલે અવેલેબલ હોય છે રેટ્સમાં. ઇવન અમુક ચાઇનીઝના ચીલા ચાલુ કંપનીઓના તો સાવ સસ્તામાં અવેલેબલ હોય છે, એટલે બહુ બધા લોકો હવે વેરેબલ સ્માર્ટ વોચીસને દેખાય છે, એમાં સ્ટેપ્સ કાઉન્ટ થાય વગેરે વગેરે. મોટા મોટા ફિટનેસ બેન્ડ છે, પણ ફિટનેસ માટે કેટલા ઉપયોગી છે ડિબેટેબલ છે, પણ ઉપયોગ વધ્યો છે, લોકો જોડે હવે બહુ કોમનલી દેખાય છે. સેમ વસ્તુ એરપોર્ટ જેવા ડિસકનેક્ટેડ વાયરલેસ બ્લુટૂથ હેન્ડસેટ હોય કે પછી નેક બેન્ડ હોય, એટલે એટલે મને લાગતું કે વેરેબલ ટેકનોલોજી કેટલી ડેવલપ થશે, પણ પર્ટિક્યુલર વોચિસને બેન્ડ્સની અંદર તો એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. અને હેડફોન્સમાં બી હવે પહેલાં એવું લાગતું હતું જ્યારે 3 mm 3.5 mm જેક જે હેડફોન માટેનો કાઢ્યો ત્યારે કે લોકો આને કેટલું એક્સેપ્ટ કરશે, પણ હવે વાઇડ સ્પ્રેડ યુઝ છે બ્લુટૂથ હેન્ડસેટ્સનો. બરાબર છે, સામે એ બી દેખાય છે કે સોશિયલ મીડિયામાં બી શિફ્ટ દેખાય છે. હવે ફેસબુક ઇઝ ડાઈંગ નાઉ, બરાબર, ઓલ્ડર જનરેશન્સ યુઝ કરી રહી છે સારો, હજી ન્યૂ જનરેશનને ફેસબુકમાં રસ નથી, એમના માટે ઇન્સ્ટાગ્રામ અથવા બીજા સોશિયલ મીડિયા વધારે ઇમ્પોર્ટન્ટ, સ્નેપચેટ વગેરે અથવા એમાં વધારે એક્ટિવ છે. ઓબ્વિયસલી સમય જાય એમ સોશિયલ મીડિયામાં શિફ્ટ આવતું હોય છે, તો ફેસ મેટા એટલે કે ફેસબુકની પેરેન્ટ કંપનીનો ને અલ્ટિમેટલી ઇન્સ્ટા બી એનું જ છે, એટલે એને કંઈ બહુ મેજર ઇમ્પેક્ટ નથી પડવાનો, પણ ઇન્સ્ટા ઇઝ ગ્રોઈંગ. હા, ઓરિજિનલી જે ફોટો માટેનું સોશિયલ મીડિયા હતું એ વસ્તુ શિફ્ટ થઈ ગઈ છે, હવે આ રીલ્સને વગેરેથી ખાસું બદલાઈ ગયું છે. IGTV તો આવીને જતું બી રહ્યું, પણ એનું કોઈ સક્સેસ નહોતો, પણ આ રીલ્સ વગેરે સેટલ સારા થઈ ગયા છે. મેસેજિંગની અંદર, વોટ્સઅપની અંદર ડેવલપમેન્ટ ધીમું થઈ ગયું છે, નવા ફીચર્સ અને નવા ટૂલ્સ એને કમ્પેરિઝનમાં ટેલિગ્રામ નવા ફીચર્સ અને નવા ટૂલ્સ ઇમ્પ્લિમેન્ટેશનનું સારું છે. ટેલિગ્રામ સારું ઝડપથી ગ્રો થઈ રહ્યું છે વોટ્સઅપના પ્રમાણમાં. વોટ્સઅપ તો ઓલરેડી જાયન્ટ છે, પણ ડેવલપમેન્ટ ધીમું થઈ ગયું છે. એવું લાગે છે ઘણા બધા ફીચર્સ પહેલાં ટેલિગ્રામમાં આવે પછી વોટ્સઅપમાં આવે. પહેલાં એવું હતું વોટ્સઅપ વોઝ ધ લીડિંગ મેસેજિંગ પ્લેટફોર્મ, પણ ઘણા ટાઈમથી જોઉં છું કે ટેલિગ્રામમાં ડેવલપમેન્ટ સારું છે. એ લોકોએ નવા નવા ટૂલ્સ ફીચર્સ પ્રીમિયમ બી એમનું સારું છે, સો ઇટ ઇઝ ગ્રોઈંગ. મેબી શોર્ટ એના ટાઈમમાં તો કદું લાગતું નથી કે વોટ્સઅપને કોઈ ઇમ્પેક્ટ પડે ખાસ, પણ એટલું છે કે આની ટ્રેજેક્ટરી સારી છે ટેલિગ્રામની ગ્રોથ અને ટેકનોલોજીમાં, સો મે બી ફ્યુચર બેટ્સ એના પર લગાવી શકાય. કનેક્ટેડ ડિવાઇસીસ જેમ વધી રહી છે, બધા બ્લુટૂથ સ્પીકર્સ હોય કે લાઇટ્સ હોય કે બીજા બધા બીજા ટૂલ્સ આવી રહ્યા છે બ્લુટૂથ આધારિત, ઇવન એસી ને ટીવી વગેરે. સો કનેક્ટેડ ડિવાઇસીસ, IoT કે ઇન્ટરનેટ ઓફ ધ થિંગ્સ, એનું પેનિટ્રેશન અલગ અલગ વધ્યું છે, વધ્યા છે. તો એ દેખાય છે આજુબાજુની દુનિયામાં, લોકોના ઘરોમાં. એ પહેલાં આટલું સિમ્પલ નહોતું, પણ છેલ્લા 2-3 વર્ષથી વધતું હતું, છેલ્લા વર્ષમાં સારો એવો ગ્રોથ એમાં લાગે છે. 5G આવું કરી રહ્યું છે, ઘણી જગ્યાએ ટાવર મુકાઈ ગયા છે, નથી મુકાયા ઘણી જગ્યાએ, અને મોટાભાગની જે બી કંપનીઓ છે ટેલિકોમ કંપનીઓ એ બધી મોસ્ટલી અત્યારે 5G ફ્રી આપી રહી છે, કારણ કે બહુ યુઝર્સ નથી, કારણ કે મોટાભાગના હેન્ડસેટ મોબાઈલ ફોન 5G સપોર્ટેડ નથી, અને જો છે તો ટાવર્સ નથી, અથવા ટાવર્સ છે તો યુઝર્સ નથી, એટલે અત્યારે ફ્રી છે. મે બી ફ્યુચરની અંદર 5G જેમ એસ્ટાબ્લિશ થશે, એવું હતું કે શોર્ટ ટાઈમમાં થશે, એટલું શોર્ટ ટાઈમમાં નથી, સ્લોલી ગ્રોઈંગ છે. મોસ્ટલી સિટીઝ ને વગેરેની અંદર હવે એના ટાવર નખાઈ રહ્યા છે, મે બી એના ટાવરની સંખ્યા વધારે જોઈએ એવું છે, અને બીજા ટેકનિકલ ઇસ્યુઝ છે જોઈએ. 5G ઇઝ ગ્રોઈંગ નાઉ, 4G તો બધે એસ્ટાબ્લિશ થઈ ગયું છે કમ્પ્લીટ, પણ 5G ગ્રોથ દેખાય છે. વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર બહુ બીજો એક્સપેક્ટેડ એટલો ગ્રોથ નથી, પણ જોઈએ હવે શું થાય છે. બીજી એક વસ્તુ, એ હું ધારતો ત્યારે મેં ક્લબ હાઉસનો એપિસોડ કર્યો ત્યારે કે ઓડિયો કન્ટેન્ટની અંદર હવે આ સોશિયલ મીડિયા એસ્ટાબ્લિશ થઈ જશે અને ઓડિયોની અંદર બી સ્પેસિફિક થશે, પણ એટલું બધું થયું નહીં. સ્પોટિફાય ચાલે છે, પોડકાસ્ટ હજી પ્રમાણમાં લોકો સાંભળે છે, બીજી મ્યુઝિક એપ્સને બધાની અંદર સારું જ છે, પણ ક્લબ હાઉસ જેવું ઉપડ્યું હતું જેટલું ઝડપથી એટલું જ ઝડપથી એનો ડાઉનફોલ થઈ ગયો ઇન્ડિયામાં, એટલીસ્ટ ગ્લોબલી આમ તો કહું તો. તો ઓડિયો સોશિયલ મીડિયા કુડ નોટ એસ્ટાબ્લિશ, મે બી વિડીયોને કદાચ એસ્ટાબ્લિશ થાય, પણ નથી થયું એવું જે હું ધારતો હતો. તો મે બી મને એવું લાગતું હતું કે તે વખતે સારો ગ્રોથ હશે, પણ ઓડિયોના માર્કેટમાં એવો ગ્રોથ નથી થયો. બીજું એક છે કે ONDC જે છે, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, એટલે ઇન્ટરઓપરેબલ બધી ઈ કોમર્સની વસ્તુઓ થાય એમ. દરેક અત્યારે કેવું છે કે દરેક પ્લેટફોર્મ અલગ અલગ છે, અને દરેક પોતપોતાનું બાયર સેલર્સનું બધું મેનેજ કરે છે, અને વચ્ચેના લિંકિંગ તરીકે મૂળ લોજિસ્ટિક્સ બી આ બધું જ અલગ અલગ છે. બાયર સાઈડ અલગ હોય, સેલર સાઈડ અલગ હોય, અને વચ્ચેના લોજિસ્ટિક્સ અલગ હોય, અને આ બધું મેનેજ કરતું બધું અલગ હોય. સો આનું કમ્પાર્ટમેન્ટેશન કરીને અને ઇન્ટરઓપરેબલ, જેમ ઈમેલ છે કે કોઈ બી ઈમેલ જીમેલમાંથી યાહુમાં મોકલી શકો કે યાહુમાંથી પ્રોટોન મેલમાં મોકલી શકો, કે એ જે ઇન્ટરઓપરેબિલિટી નથી ઈ કોમર્સમાં એસ્ટાબ્લિશ કરવા બેકન પ્રોટોકોલ થ્રુ ONDCમાં કામ કરી રહ્યા છે, અમુક નમા યાત્રી જેવી રીતે છે, અથવા અમુક જે એપ્સ છે અથવા સ્પેસિફિક ફિલ્ડની અંદર એનો ગ્રોથ બી સારો છે, પણ હજી ઇટ ઇઝ ઇન અ બીટા ફેઝ. અમુક સિટીમાં આલ્ફા ફેઝમાં છે, હજી તો એવું કંઈ ચાલે, બીટા ફેઝમાં છે, પણ હજી એક બે સિટીમાં ઓપન કર્યું છે. પણ જે રીતે ઈ કોમર્સ માર્કેટમાં એ બહુ મોટો ગ્રોથ થયો જેવો નથી થયો. એવું કહેતા હતા કે ડિસેમ્બર એન્ડ સુધીની અંદર સારો એવો ગ્રોથ થઈ શકશે, પણ હજી યુબીક્વિટસલી દેખાતું નથી. હા, છે છૂટે છવાયો અમુક મેજર સિટીઝમાં, પણ બાકી ONDCનો ગ્રોથ થાય અને સક્સેસફુલ થાય તો એવું કહી શકાય કે ઈ કોમર્સના ફિલ્ડમાં બહુ મોટી રેવોલ્યુશન દેખાશે. ઘણી વાર પણ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ઘણું અલગ થતું હોય છે. યુપીઆઈમાં આવું ધાર્યું નહોતું, યુપીઆઈ સક્સેસફુલ થઈ ગયું. યુપીઆઈની જેમ ઈ કોમર્સમાં કરવા ટ્રાય છે, ગવર્મેન્ટનો સપોર્ટ બી છે, પણ અમારા ઇશ્યુઝ બી છે. આખો સેપરેટ એપિસોડ થઈ શકે ONDC માટે, પણ જોઈએ એનો આગળ કેવો ગ્રોથ થાય છે. બીજું સાયબર સિક્યોરિટીના એના ઇશ્યુઝ વધ્યા છે, ડિજિટલ ફ્રોડ્સ યુપીઆઈ ના હોય કે પછી બીજા ત્રીજા કોઈ બી કોમ, એમ ડિજિટલ ફ્રોડ્સની સંખ્યા વધી છે. સંભળાય બી છે લોકોના પૈસા ગયા, એ બધી સ્ટોરીઝ રેગ્યુલરલી ન્યૂઝની અંદર હોય છે. તો જેમ ડિજિટલ અને ફિનટેકનો ગ્રોથ થયો છે ભેગું, એની અંદર નેગેટિવ સાઈડ બી ગ્રોથ થતો દેખાય છે. સાયબર સિક્યોરિટીમાં બી તકલીફો દેખાય છે કે હું ફૂલી ઓવર ધી યર્સ હવે કદાચ સુધારો થાય. બીજા મોબાઈલની અંદર હવે ટેકનોલોજી લગભગ સ્ટેબિલાઈઝ અથવા સેચ્યુરેટ થઈ ગઈ છે. હા, નાના મોટા ઇમ્પ્રુવમેન્ટને ગ્રોથ થયા કરે છે, પણ કોઈ મેજર હવે બ્રેક થ્રુ નથી દેખાતી. હા, પહેલાં કરતાં બેટર કેમેરો થાય કે પહેલાં કરતાં રેમ વધે, મેમરી વધે, ફાસ્ટર ટેકનોલોજી અથવા ફાસ્ટર સ્ક્રીન્સ થાય, તો કોઈ હવે એવું મેજર ગ્રોથ કે મેજર એની અંદર ચેન્જીસ નથી દેખાતું. કે કદાચ સારી એવી ટેકનોલોજી સ્ટેબિલાઇઝેશન આવી ગયું છે, મેચ્યોરિટી આવી ગઈ છે. હોપફુલી નેક્સ્ટ ઇયરની અંદર એની અંદર કશું ઇનોવેશન દેખાય. સ્ક્રીન્સની સંખ્યા વધતી જાય છે બધી જગ્યાએ. હવે તો અમુક આપણે ખબર નથી હોતી એવી જગ્યાઓ વસ્તુઓમાં બી ડિજિટલ સ્ક્રીન્સ હોય છે. હવે ટીવી ને બધામાં તો જેમ હોતી એની જગ્યાએ હવે ફ્રીઝ પર તમને સ્ક્રીન જોવા મળે છે, અને એ તો બધી સ્ક્રીન્સની સંખ્યા વધતી જાય છે. ટેકનોલોજીનું પેનિટ્રેશન લોકોની લાઈફમાં વધ્યું છે, યુઝેજ બી વધ્યો છે, પોઝિટિવ નેગેટિવ બે રીતે. પણ સો ધીસ ઇઝ વોટ આઈ સો અરાઉન્ડ મી ઇન 2023. આ વર્ષનું સર્વૈયું આવું કંઈક છે બરાબર. જોઈએ નેક્સ્ટ ઇયર, હું હોપફુલી ફરી એક વર્ષનું સર્વૈયું કરીશ, અને જો વચ્ચે એક્ટિવ થઈ શકું તો થોડાક એપિસોડ કરવાની મારી જોડે ઈચ્છા છે. જોઈએ કોઈ સપોર્ટ મળે અથવા હું કરી શકું. ટાઈમની કન્સ્ટ્રેન્ટ હોય છે મોસ્ટલી, અને બીજી ટેકનિકલ કન્સ્ટ્રેન્ટ્સ બી ખરી. સો સી યુ અરાઉન્ડ, ગુડ બાય.